તારીખ 27/3/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 25. પ્રવચન સાથે પિક્ચરના ગીતનો અવાજ રેકોર્ડ થયેલ છે.
કયા પ્રકારના દોષ ન હોવા ઘટે તે પ્રકરણ છે. ત્યાર સુધી પ્રકરણ એ ચાલ્યું મુક્ષુને કેવા કેવા ભાવ હોવા ઘટે અસ્થિથી મુક્ષુ મળ્યું પણ હતું. હવે નાસ્તિનો વિષય છે. તેમાં કોઈ પણ દ્રવ્યમાં પદાર્થમાં સુખ બુદ્ધિ અથવા મહાત્મ બુદ્ધિ એ બાધક કારણ છે અથવા કષાયની મંદતામાં ઉપજતી શાતાવેદની તેમાં ઠીકપણું થવું, ઠીકપણું લાગવું એ આશ્રય બુદ્ધિ છે. એ શુભ પરિણામ વિષયક આશ્રય બુદ્ધિ છે અને તે અટકવાનું બાધક કારણ છે. છેલ્લે એ વિશે ચાલ્યા છે. શુભ પરિણામ તો જ્ઞાન દશામાં ધર્મી જીવને પણ હોય છે, પણ ત્યાં ઠીક પણ અથવા આશ્રય બુદ્ધિ હોતી નથી. આ ફરક છે. વળી નીચે બાહ્ય પદાર્થો રૂપ સંયોગોની અનુકૂળતાની દ્રષ્ટિના કારણે જળ વિષયોમાં સુખની અથવા અનુકૂળતાની કલ્પના રહ્યા કરે છે. તેથી તે ઇન્દ્રિય વિષયોની અપેક્ષા થઈ શકતી નથી. આ ચાલ્યું છે, થોડું ચાલ્યું છે. શું કહે છે કે બાહ્ય પદાર્થની અપેક્ષા વૃત્તિ રહેવાનું કારણ એ છે કે તેમાં સુખ બુદ્ધિ છે અથવા કેટલાક બાહ્ય પદાર્થો મને અનુકૂળ છે એવી પદાર્થને વિશે અનુકૂળતાની કલ્પના છે. ઇન્દ્રિયના વિષય લઈએ તો 5 ઇન્દ્રિયના ભિન્ન ભિન્ન વિષયો છે, પણ અનુકૂળતામાં તો એક અનુકૂળતા બાહ્ય પદાર્થ અનુકૂળ અથવા પ્રતિકૂળ છે એવા અભિપ્રાયમાં તો 5 ઇન્દ્રિયના વિષયો આવી જાય છે. એકમાં જ 5 આવી જાય છે. એવી જે અનુકૂળતાની કલ્પના, એ કલ્પના બુદ્ધિને કારણે બાહ્ય પદાર્થ પ્રત્યે ઉઠવી જોઈએ તે થઈ શકતી નથી. ઉલટાની અપેક્ષા વૃત્તિ રહ્યા કરે છે કે મને કેટલાક પદાર્થો આ રીતે અનુકૂળ રહે તો સારું, અથવા સંયોગોની અનુકૂળતા મને રહ્યા કરે, પ્રતિકૂળ સંયોગો મને ઉત્પન્ન થાય. એવી જે અપેક્ષા પરિણતિમાં રહ્યા કરે છે એવો વિકલ્પ જ ચાલુ રહે એમ નહીં, પણ એવી એક પરિણતિ થઈ જાય છે કે જે પરિણતિને લઈને જીવ બાહ્ય પદાર્થની અનુકૂળતાની અપેક્ષા વૃત્તિમાં ઊભો છે સદાય નિરંતર, અને તેથી તે સંબંધની ઉપેક્ષા ન થઈ શકે. પ્રતિપક્ષ એમ લેવો છે કે જ્યાં બાહ્ય પદાર્થની અનુકૂળતાને કારણે અપેક્ષા વૃત્તિ છે ત્યાં આત્માની અપેક્ષા વૃત્તિ આત્માની ઉપેક્ષા વૃત્તિ છે. અપેક્ષા વૃત્તિનો અભાવ છે અર્થાત ઉપેક્ષા વૃત્તિ છે. સ્વ પદાર્થની ઉપેક્ષા વૃત્તિ છે અને પર પદાર્થની અપેક્ષા વૃત્તિ છે. આ અનાદિની જે પરિસ્થિતિ છે એ મુમુક્ષુની ભૂમિકામાં આવ્યા પછી પણ એ પરિસ્થિતિ હજી ઊભી છે. ત્યાં સુધી એને બાહ્ય પદાર્થની ઉપેક્ષા થઈને સ્વ પદાર્થની અપેક્ષા વૃત્તિમાં આવવું એ પરિણતિ એની થતી નથી. એટલે જે તે વિષયની અપેક્ષા વૃત્તિ પરિણતિમાં રહ્યા કરે છે, ઉપયોગ ક્યારેક થાય, ઉપયોગ સદાય થાય એવું નથી રહેતું, પણ અપેક્ષા વૃત્તિ પરિણતિમાં તો રહ્યા જ કરે છે. તેવી સ્થિતિમાં તેનાથી તદ્દન વિપરીત એવો અતિન્દ્રિય સુખમય સન્માર્ગ કેવી રીતે ભાસીમાન થાય, શું અહીંયા ભાવનું ચિત્ર છે કે જે પરિણતિમાં બાહ્ય પદાર્થની અપેક્ષા વૃત્તિ નિરંતર જળવાઈ રહી છે તેવી સ્થિતિમાં તેનાથી તદ્દન ઉલટી દિશાવાળો જે ભાવ છે કે જે અતિન્દ્રિય સુખમય છે એવો સન્માર્ગ એને ભાસીમાન પણ કેવી રીતે થાય, શું કહેવું છે કે મુમુક્ષુ જીવ શાસ્ત્ર સમજે છે પણ એને પોતાને અંદરમાં અતિન્દ્રિય સુખમય સન્માર્ગ છે એ અંદરમાં ભાસીમાન થતો નથી, એ સંબંધી કેટલોક વિચાર કરી શકે છે મુમુક્ષુ, પણ એ વિચાર પરલક્ષી ઉઘાડ જ્ઞાનમાં થાય છે. એટલે સન્માર્ગનું સ્વરૂપ જેવું છે તેવું પોતામાં પોતાને ભાસીમાન થતું નથી, આ પરિસ્થિતિ છે. કુજબેન શ્રી કહે છે કે મુમુક્ષુને પરિણતિ થઈ જવી જોઈએ. પરિણતિ થઈ જવી જોઈએ એટલે આ પરિણતિ તો મટી જવી જોઈએ અને આત્માની અપેક્ષાવાળી પરિણતિ થઈ જવી જોઈએ. સ્વરૂપ પ્રાપ્તિની એટલી તીવ્ર ભાવનામાં મુમુક્ષુ જીવ રહ્યા કરે કે જેને કારણે એની પરિણતિ ફરી જાય, પરિણતિ બદલાઈ જાય. ને એ પરિણતિ બદલાઈ જાય તો કોઈ પણ પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ સંયોગોમાં એને ઉપેક્ષા ભાવ રહ્યા કરે, એ જાતની પરિણતિ ઉત્પન્ન થાય છે તો એને અંતર્મુખનો માર્ગ અથવા અતિન્દ્રિય સુખમય સન્માર્ગ એને ભાસીમાન થાય. જ્યાં બાહ્ય પદાર્થની અનુકૂળતાની પરિણતિ છે ત્યાં પરિણામમાં આર્તપણું છે, આર્ત ધ્યાન છે, આર્તપણું છે અને આર્ત રસવાળા જે રસવાળી જે પરિણતિ છે અને પરિણામ છે આર્ત રસવાળા, ત્યાં શાંત સુધામય જે સુખ છે એનું સ્વરૂપ પણ કેવી રીતે ભાસીમાન થાય, ડોળા પાણીમાં પ્રતિબિંબ ક્યાંથી પડે, માટીથી મેલું પાણી છે એમાં પ્રતિબિંબ ઉઠતું નથી, નિર્મળ પાણીમાં પ્રતિબિંબ ઉઠે છે. તો એ જે આર્ત પરિણતિ છે પર પદાર્થ પ્રત્યેની એમાં સ્વરૂપ સુખ શાંત સુખનું ભાસીમાન પણ થતું નથી. અનુભવ થવાનો તો વિષય ઘણો આગળનો છે પણ એ સુખ કેવું હોય એ ઓળખાતું નથી, ભાસીમાન થતું નથી એટલે ખરેખર ઓળખાતું નથી. તેથી તે વિષય ગંભીરપણે વિચારવા યોગ્ય છે. ખરેખર તો ઇન્દ્રિય વિષયના રસમાં અથવા બાહ્ય પદાર્થના સુખરસમાં જળ રસમાં જળ પ્રત્યેના જળ સદ્રશ રસમાં જ્ઞાન રસનો અભાવ છે. અને જેને જ્ઞાન રસ છે અર્થાત અતિન્દ્રિય સુખનો અથવા સ્વભાવનો રસ છે, ચૈતન્યનો રસ છે, તેને ઇન્દ્રિય વિષયના રસનો અભાવ છે. આ નિયમ છે રસ સંબંધીનો, પરિણામના રસ અંગેનો આ નિયમ છે કે જેને જળનો રસ છે તેને ચૈતન્યનો રસ ચડે નહીં, ચૈતન્યનો રસ ચડ્યો છે તેને જળનો રસ ચડે નહીં. તેથી જ્ઞાની ઉદય ભાવમાં દેખાય છે છતાં એનો રસ એને ચડતો નથી. સામાન્ય રીતે જગતના જીવોને તો અનુકૂળતા થતા અનુકૂળતાનો રસ ચડી જાય છે કે અમે ઘણા સફળ થઈ ગયા, અને જ્યાં પ્રતિકૂળતા આવે છે ત્યાં પ્રતિકૂળતાનો રસ ચડે છે કે અરે રે અમારું આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. આ બંને રસમાં એટલી અપેક્ષા વૃત્તિ છે બાહ્ય પદાર્થ વિશેની કે એમાં ચૈતન્ય રસ આવવાનો સવાલ નથી, ચૈતન્ય રસ ઉપજવાનો સવાલ નથી, અથવા એ રસમાં જ્ઞાન રસનો સ્વતંત્ર અભાવ છે અને એનો પ્રતિપક્ષ છે કે જેને જ્ઞાન રસ છે અથવા અતિન્દ્રિય સુખ સ્વભાવનો રસ છે તેને બાહ્ય પદાર્થનો રસ આવવાનો પ્રશ્ન નથી, કેમ કે એને ત્યાં દુઃખ અનુભવાય છે. અતિન્દ્રિય સુખના રસમાં બાહ્ય પદાર્થ પ્રત્યેના આંશિક પરિણામ પણ પ્રત્યક્ષ દુઃખરૂપ અનુભવાય છે, વેદાય છે, એટલે એનો રસ ચડવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કોઈ એમ કહે કે કેમ રસ ન આવે, કે ત્યાં દુઃખ વેદાય છે માટે રસ નથી આવતો. જે પરિણામ આત્માની શાંતિને દજાડે એમાં રસ ઉપજવાનો ક્યાં પ્રશ્ન છે. ત્યાંથી ખસવાનો અભિપ્રાય રહે છે, ખસવાનો પુરુષાર્થ પણ રહે છે જો દુઃખ લાગે છે તો. તીવ્ર ભાવના હોય, સ્વરૂપ પ્રાપ્તિ ની તીવ્ર ભાવના જો રહ્યા કરતી હોય તો પરિણતિ બદલાઈ જાય. બહુ સહેલો ઉપાય છે, એમના શબ્દોમાં કહીએ તો એ બહુ સહેલો ઉપાય છે. સ્વરૂપ પ્રાપ્તિની અત્યંત તીવ્ર ભાવના એ આખી એની પરિણતિને ફેરવી નાખશે, કેમ કે જેની ભાવના છે એનો ઉપયોગ વારંવાર થશે. શું એમાં વિજ્ઞાન છે પરિણામનું, કે જેની ભાવના છે એનો તીવ્ર રસથી ઉપયોગ થયા કરશે, અને ઉપયોગનો વિષય લબ્ધમાં જશે, અને લબ્ધને પરિણતિ સાથે સંબંધ છે એટલે એની પરિણતિ બદલાઈ જશે. તીવ્ર ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના વાળાને પરિણતિ ફરી જાય છે. કોઈ બાહ્ય ક્રિયાની વાત એમાં નથી આવતી, અંદરની ભાવનાનો જ સવાલ. જે ભાવના અત્યંત તીવ્ર હોય એની કેમ ન ખબર પડે, તીવ્ર ભાવનાની કેમ ખબર, તીવ્ર પરિણામ, કોઈ પણ તીવ્ર પરિણામ, તીવ્ર રસવાળા પરિણામની તો ખબર પડે જ છે, એની તો ઉગ્રતા જ એટલી છે કે ખબર પડ્યા વિના જીવે. અને મુમુક્ષુ તો તે છે કે જેને અંદરમાં જાગૃતિ આવી છે, પોતાના હિત વિશે અથવા અહિત વિશે, કે આ પરિણામમાં મને અહિત ક્યાં થાય છે, કેવા પરિણામથી મને અહિત થાય છે, કેવા પરિણામથી મને હિત થાય છે, એટલે એને ખબર નહીં. જાગૃતિ વાળાને ખબર નહીં પડવાનો પ્રશ્ન શું છે? એ તો અસ્થિના વિષયમાં એ વિશે સ્થાપી દીધા છે, અહીંયા તો નાસ્તિનો વિષય. વિતરાગ માર્ગની પ્રાપ્તિ રૂપના સૌથી વધુ પ્રતિબંધક એવો જીવનો સ્વચ્છંદ નામનો મહાદોષ છે. આ શું ન હોવું જોઈએ ચાલે છે કે સ્વચ્છંદ નહીં આવવો જોઈએ, પરિણામની અંદર સ્વચ્છંદની ઉત્પત્તિ નહીં હોવી જોઈએ. સ્વચ્છંદ છે એ બહુ સૂક્ષ્મપણે તો ત્યાંથી ઉપજે છે, મુમુક્ષુને ભલે કેટલાક અશુભ પરિણામ ઘટ્યા હોય પણ શુભ પરિણામમાં રસ રહે અથવા વજન રહ્યા કરે તો ત્યાંથી સૂક્ષ્મપણે શરૂઆત થઈ જાય છે. કેમ કે અહીંયા હજી અભિપ્રાય બદલાણો નથી, એટલે એક મિથ્યા અભિપ્રાય અનાદિનો ચાલે છે જીવનો, કે અશુભ તો છોડવા યોગ્ય છે પણ શુભ છે એના ઉપર એનું વજન છે, એના એમાં એને રસ છે, એની અધિકાર એને ભાસે છે, ત્યાંથી સૂક્ષ્મપણે સ્વચ્છંદ ઉપજી જાય છે. એક સ્વચ્છંદ ત્યાંથી ઉપજે છે એ ચારિત્રમોના ક્ષયોપશમના નિમિત્તે, કસાયની મંદતા છે ચારિત્રમોનો ક્ષયોપશમ છે, અને એક સ્વચ્છંદ ઉપજવાનું બીજું નિમિત્ત છે જ્ઞાનનો ક્ષયોપશમ. બે મુખ્ય ગુણ છે જ્ઞાન અને ચારિત્ર. શ્રદ્ધાના પરિણામને તો જીવ હજી સમજી શકતો નથી, ઓળખી શકતો નથી, બહુ સૂક્ષ્મ પરિણામ છે શ્રદ્ધા ગુણના. શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં ત્રણ મુખ્ય ગુણમાં શ્રદ્ધાના પરિણામ પકડાતા નથી, જ્ઞાનના પરિણામમાં જ્ઞાનનો ક્ષયોપશમ અને ચારિત્રના પરિણામમાં ચારિત્રનો ક્ષયોપશમ. એ બંને પ્રકારના ક્ષયોપશમ ઉપર જ્યાં વજન ગયું, કેમ કે બાહ્ય વૃત્તિ છે ને, ત્યાંથી સ્વચ્છંદ ઉપજવાની શરૂઆત થાય છે સૂક્ષ્મપણે. એટલે જેને કસાયની મંદતા રહેતી હોય એને એક અહીંયા લાલ બત્તી છે કે ચેતવા જેવું છે, અને જેને જ્ઞાનની ક્ષોપક્ષમ બુદ્ધિ વિશેષ હોય એને એક લાલ બત્તી છે કે અહીંયા ચેતવા જેવું છે, કે એના ઉપર તને વજન આવવું જોઈએ નહીં. જો એના ઉપર વજન આવ્યું તો ત્યાંથી આ મહાદુર્ગુણ ઉત્પન્ન થવાની શરૂઆત છે. જ્ઞાનનો ક્ષોપક્ષમ વધારે તકલીફમાં મૂકે છે, કેમકે શાસ્ત્ર જ્ઞાન એક એવી ચીજ છે કે એમાં આત્માનું પ્રકરણ છે, અધ્યાત્મના અનેક પ્રકરણો આવે છે શાસ્ત્રની અંદર, અને એટલો બધો જલદ વિષય છે, આત્માની શક્તિનો સ્વભાવનો વિષય આવે ને, એટલે એના વિચાર માત્રમાં એની સમજણના ક્ષોપક્ષમ જ્ઞાનના કાળે પણ કષાયની મંદતા સહેજે થઈ જાય. કષાયની મંદતા વાળાને જ્ઞાનનો ઉઘાડ ન પણ હોય ને ન પણ થાય, પણ શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડ વાળાને કષાયની મંદતા આપોઆપ થાય. એક જ્ઞાન તો પ્રધાન છે ને, એટલા માટે જ્ઞાન પ્રધાન છે. ચારિત્ર અને જ્ઞાનમાં પણ જ્ઞાન પ્રધાન છે, અથવા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં જ્ઞાન પ્રધાન છે. સર્વ ગુણોમાં અનંત ગુણોમાં જ્ઞાન પ્રધાન છે, એક અનુભવ પ્રકાશમાં પ્રકરણ આપણે ચાલી ગયું. એટલે ત્યાં સ્વચ્છંદ ઉપજે તો પણ ખબર ન પડે, ખ્યાલ ન આવે, કેમકે શાસ્ત્રને અનુસરીને જ્ઞાન ચાલે છે. પણ વિતરાગ માર્ગની પ્રાપ્તિમાં સૌથી વધુ પ્રતિબંધક, સૌથી વધારે રોકનારો એવો જીવનો સ્વછંદ નામનો મહાદોષ છે, મોટો દોષ છે, જે અનેક ભેદે અથવા અનેક પ્રકારે, એમાં પણ અનેક પ્રકાર ઉપજે છે. પાછા સ્વછંદના પણ ભિન્ન ભિન્ન પ્રકાર છે. જીવને સ્વછંદ પ્રવૃત્તિમાં રોકી રાખે છે, તેથી તેનો વિચાર ખચિત કર્તવ્ય છે. ખચિત એટલે અક્ષર, આપણે હિન્દીમાં એને અક્ષર બરાબર ખાસ કર્તવ્ય છે. મુમુક્ષુની ભૂમિકામાં પહેલે જ્ઞાનનો વિષય ચર્ચો છે. જ્ઞાનના ક્ષુક્ષમ વાળો જીવ શાસ્ત્રાભ્યાસ કરે છે. આવું શાસ્ત્રનું અધ્યયન પ્રાય એટલે મોટા ભાગે પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ રૂપ હોય છે. તો અભ્યાસ જે મુમુક્ષુની ભૂમિકામાં શાસ્ત્ર અભ્યાસ ચાલુ થાય ત્યારે પરલક્ષી જ્ઞાનમાં મોટા ભાગે તો કોઈ જીવને છોડીને, કોઈ આત્માર્થી જીવને તો ઓછા ઉઘાડમાં પણ એની લાઈને જીવી હોય તો એ સ્વલક્ષી પરિણામવાળો જીવ હોય અને શાસ્ત્રાભ્યાસ કરે, એવું પણ બને. કોઈ ન જ હોય એવું કાંઈ નથી, બરાબર. પણ અહીંયા તો જેને આ દોષથી બચવું છે એને માર્ગદર્શન જેવો વિષય છે કે આવું અધ્યયન, શાસ્ત્ર અધ્યયન બહુભાગ પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ રૂપ હોય છે. ત્યાં તે અભ્યાસી જીવને હું સમજું છું અથવા મને આ શાસ્ત્રનો વિષય સમજાય છે, તેઓ પોતાને વિશે એક અભિપ્રાય બંધાય છે. આ એક ભ્રમ છે. અહીંયા થોડો વિશેષ વિચાર કર્તવ્ય છે કે સમજાય છે એવું પોતાને લાગે છે ત્યારે સમજાયું છે અને એમ લાગે છે, કંઈ નથી સમજાયું ને સમજાયું છે એમ લાગે છે, એવા ભ્રમની અહીંયા વાત નથી. પણ પહેલાં નહોતું સમજાયું એવું જે શાસ્ત્રનું પ્રકરણ, શાસ્ત્રની અપેક્ષા, શાસ્ત્રની વિવિક્ષા, શાસ્ત્રનો ન્યાય, કંઈ પણ શાસ્ત્ર સંબંધિત જ્ઞાન જે સમજાયું ત્યારે સમજાયું છે એમ લાગે તો એમાં એનો દોષ શું? આ તો એક હકીકત ઊભી થઈ છે અને એનો નિષેધ કેવી રીતે પોતેનું પોતે કરે? છતાં અહીંયા એમ વિચારવા યોગ્ય છે કે ત્યાં સમજાયું છે એવું પૂર્ણ વિરામ મૂકવા જેવું નથી. સમજાયું છે એ પરલક્ષી જ્ઞાનમાં સમજાયું છે અને પ્રયોગથી અંતરલક્ષી સ્વલક્ષી જ્ઞાનમાં સમજાવવું બાકી છે એમ અપૂર્ણ વિરામ ત્યાંથી, અપૂર્ણ વિરામ રાખીને ત્યાંથી આગળ ચાલવું જોઈએ. એટલી બધી ચર્ચા નથી કરી લખાણમાં, એટલી બધી ચર્ચા નથી કરી, પણ હવે ત્યારે વિષય ચાલે તો એના ઉપર વિશેષ વિચાર આવે. બુદ્ધિવાળાને સમજાય અને સમજાયમાં એને સમજાય એવું લાગે તો એમાં એનો દોષ શું? આમ પ્રશ્ન થઈ શકવા યોગ્ય છે. અને ખરેખર પહેલા જે વિષય નહોતો સમજાયો એ સમજાયો, બુદ્ધિગમ્ય થયો, તો એને સમજાયું મને એમ માનવું એમાં ભ્રમ શું? તો કે એમાં પણ હજી ભ્રમ છે, જો પૂર્ણ વિરામ કરી લઈએ તો. બરાબર સમજાઈ ગયો, હવે વાંધો નથી, આ વિષય તો સમજાઈ ગયો. તો એ રીતે તો એને એક સૂક્ષ્મ જ્ઞાન ઉપર વજન આવશે કે હું સમજું છું. હવે આ વિષય એવો છે કે શાસ્ત્રનો મૂળ વિષય કહો પરથી ભિન્ન આત્માનું જ્ઞાન એટલે અનુભવન કરવું, તે શાસ્ત્ર અધ્યયનનું ફળ છે. સમયસારની બંધધિકારની 273-74 ગાથામાં વિષય લીધો છે કે શાસ્ત્ર અધ્યયનનું ફળ શું, કે પરથી ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન એટલે અનુભવન થવું, તે શાસ્ત્ર અધ્યયનનું ફળ છે. તો શાસ્ત્ર અધ્યયનનું ફળ માત્ર સમજાયું એટલું આવ્યું, ત્યાં એને ભ્રમ કહી દીધો. સમજાયું છે તો એ ભ્રમ કયો. જે શાસ્ત્રની વિવિક્ષા ન સમજી શકે, અન્યથા કલ્પના કરે અથવા ઉલટી કલ્પના કરે, એ તો સ્થૂળ ભ્રમમાં છે. પણ અહીંયા જે ભ્રમ છે એ સૂક્ષ્મ પ્રકારનો છે. બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો એને શાસ્ત્રનું અર્થઘટન બરાબર આવડે છે અથવા બરાબર ફાવે છે. પણ અંતરદૃષ્ટિથી જુઓ તો એ જ એને માટે ભ્રમ છે. આમ બાહ્ય દ્રષ્ટિને અંતરદૃષ્ટિમાં આ વિષય ખોલવો જોઈએ, સ્પષ્ટ થવો જોઈએ. તેને જે અભિપ્રાય બંધાય છે કે મને સમજાણું છે અથવા હું સમજુ છું, આ એક ભ્રમ છે કે જેને કારણે સ્થૂળપણે અથવા સૂક્ષ્મપણે સ્વછંદની ઉત્પત્તિ થાય છે. અહીંથી સ્વછંદ જન્મે. બાહ્ય દ્રષ્ટિથી જે સમજાણું શાસ્ત્રો અનુકૂળ, ત્યાં સમજાયાનો ભ્રમ થયો ત્યાં સ્વછંદ ઉપજો. કોઈ પૂછે કે એમાં સ્વછંદ ઉપજો એ વાત કેવી રીતે ઘટે છે અથવા સ્પષ્ટ થાય છે, કે એને અનુભવ જ્ઞાન તો થયું નથી ત્યાં. હવે જે સમજાણું એ અને અનુભવમાં જે અંતર છે, એ અંતર કાપવાનો ત્યાં પ્રકાર નથી રહ્યો, એટલે એક તો ભ્રમ છે. અથવા સ્વછંદ કેવી રીતે ત્યાં જણાય, કે કોઈ અનુભવી જીવ હોય અને એને એમ કહે કે એમ નહીં ને આમ હોય, તો એને જે સમજાણાનો અભિપ્રાય બંધાઈ ગયો છે કે હું આમ સમજ્યો છું, એ છોડી નહીં શકે. નહીં, તમે એમ કહો છો નહીં પણ આમ છે, હું તમને શાસ્ત્રમાંથી બતાવી દઉં. હું સમજો છું એ શાસ્ત્રના આધારે સમજો છું અને શાસ્ત્ર સાક્ષી છે મારી સમજણમાં. શાસ્ત્રમાંથી તમને હું મારી વાત બતાવી દઉં કે જો હું કહું છું એમ છે કે નહીં, એવું એને થઈ આવે છે. અથવા એક ઉદાહરણ કરી શકે, બીજી વાત લીધી છે. શ્રીમદજીએ જગ્યાએ પત્રની અંદર સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનીને નહીં ઓળખવાના ત્રણ કારણો છે. જ્ઞાનીની ઓળખાણ નહીં થવાના ત્રણ કારણો છે. વંચના બુદ્ધિ છે પણ એ બીજો પત્ર છે, એ જોયું પણ એનાથી બીજો પત્ર છે. ઉદ્ધરણ કર્યું હોય તો ઠીક, નહીતર મૂળમાંથી લઈશું આપણે. કદાચ બીજા પ્રકરણમાં લીધું હોય, ઓળખવાનો વિષય ચાલે છે ને. 416 જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન, આ હું સમજું છું, તે અહીંથી ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રકાર સ્વરૂપ સંબંધી તો અંતરરક્ષ થવામાં તો બાધક છે, પણ બહારમાં કોઈ પ્રગટ સત્પુરુષ હોય તો તેને ઓળખવામાં પણ બાધક થાય છે. એટલે એ ભ્રમને કારણે સ્થૂળપણે અથવા સૂક્ષ્મપણે સ્વછંદની ઉત્પત્તિ થાય છે. મનુષ્ય જીવે અત્યંત અત્યંત જાગ્રત રહી આ પ્રબળ પ્રતિબંધક દોષથી બચવું આવશ્યક છે. આ પ્રકારના દોષને લીધે જીવ જ્ઞાની અથવા સત્પુરુષને ઓળખી શકતો નથી, એમ ટૂંકામાં લઈ લીધું છે. એ ત્યાંથી વાત વિચારમાં લીધી છે કે હું સમજું છું એવો જે પ્રકાર આવે છે એ ઓળખાણ અથવા પરખ કરવી, ઓળખ કરવી, એવી જે એની પદ્ધતિ છે એને આવરે છે. જ્ઞાનમાં જે ઓળખવાની પદ્ધતિ છે, પરખ કરવાની જે પદ્ધતિ છે, એ જ્ઞાનની જે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આવરણ કરનારા ભાવ છે. કેવી રીતે? કે જેને સત્પુરુષને ઓળખવા છે એને સત્પુરુષને ઓળખવા સંબંધીની જિજ્ઞાસા વ્યક્તિ અત્યંત હોય છે, અને અહીંયા સમજાયું છે ત્યાં જિજ્ઞાસા વૃત્તિ નષ્ટ થાય છે. જિજ્ઞાસા વૃત્તિ ત્યાં નાશ પામે છે, એટલે એને ઓળખવાની જે જિજ્ઞાસા આવવી જોઈએ એ રહેતી નથી. એક તો સત્પુરુષનો યોગ થવો એ એક બહુ મોટો યોગ, બહુ મોટી વાત છે, જબરદસ્ત. વધારે ને વધારે જો કોઈ બાહ્ય સંયોગોમાં અછતવાળી પરિસ્થિતિ હોય તો આ એક જ છે. વધુમાં વધુ જેની અછત રહે છે તે સત્પુરુષના યોગ રહે છે, ત્રણેય કાળનો વિષય. છતાં આ જીવને અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર સત્પુરુષના યોગ થયો છે, પણ એને એક વાર પણ સત્પુરુષને ઓળખ્યા નથી. એટલે સત્પુરુષનો યોગ ક્વચિત થાય છે તો પણ સત્પુરુષને ઓળખતા ઓળખનાર મહાભાગ્યને તે સત્પુરુષની દશા પ્રાપ્ત થાય છે. આ ગેરંટેડ વાત છે. એ સ્થિતિમાં આવ્યું અને એનું કારણ મુખ્યપણે સ્વચ્છંદ છે. હું સમજું છું એ વાત એને બહુ આગળ આવે છે. એટલે ક્ષોક્ષમવાળા બુદ્ધિવાળા જીવને અત્યંત અત્યંત જાગ્રત રહેવાની યોજના ભલામણ છે. બે વખત એ શબ્દ એટલા માટે વાપરો છું કે મુમુક્ષુ જીવે આ સ્થાનમાં અત્યંત અત્યંત જાગ્રત રહી આ પ્રબળ પ્રતિબંધક દોષથી બચવું આવશ્યક છે. આ પ્રકારના દોષને લીધે જીવ જ્ઞાની પુરુષને ઓળખી શકતો નથી, અને જ્યાં જ્ઞાનીને ઓળખી શકતો નથી ત્યાં પછી આત્મજ્ઞાન તરફની કોઈ પણ પ્રકારે પ્રગતિ થાય એ તો આશા જીતી દેવા જેવી વાત છે, પ્રશ્ન રહેતો નથી. વળી સ્વચ્છંદ થાય ત્યારે એના કેટલાક લક્ષણો છે, પ્રકાર લીધા છે ને, એમાં એક આ પ્રકાર છે કે સ્થૂળ સ્વચ્છંદના સદભાવમાં આ સ્વચ્છંદ સ્થૂળ થાય છે ત્યારે આ લક્ષણો ઉપજે છે કે જીવને સ્વ પરના દોષનો નિષેધ આવવાને બદલે ઉલટો પક્ષ થાય છે. શું થાય? પોતાના દોષનો પણ નિષેધ ના આવે અને પર કોણ પર કે જેના ઉપર પોતાને રાગ હોય, જેના ઉપર પોતાને મમત્વ હોય તેના દોષ પ્રત્યે પણ એને નિષેધ ન આવે. નિષેધ તો ન આવે પણ ઉલટાનો એને પક્ષ થઈ જાય. આ એક એનું લક્ષણ, સ્વચ્છંદનું લક્ષણ છે. સ્થૂળ સ્વચ્છંદના સદભાવમાં જીવને સ્વ પરના દોષનો નિષેધ આવવાને બદલે ઉલટો પક્ષ થાય છે અને તે એટલું પણ ભૂલી જાય છે કે નિષ્પક્ષપણે પોતાના દોષનું અવલોકન થવું તે મુમુક્ષુતાનું સ્વરૂપ છે અથવા મુમુક્ષુતાનું લક્ષણ છે. શું કહે છે એ પત્ર છે 254 નંબરનો હિંમતજીનો, કે મુમુક્ષુતા ક્યાં છે કે જ્યાં સ્વચ્છંદ થોડે અથવા ઘણા પ્રમાણમાં હાનિ પામ્યો હોય ત્યાં મુમુક્ષુતા હોય. તો એ કેવી રીતે? કે જે નિષ્પક્ષપણે મધ્યસ્થ બુદ્ધિથી પોતાના દોષ અવલોકનમાં લેતો હોય તો એને સ્વચ્છંદ ટળવાનો સંભવ છે અથવા સ્વચ્છંદ ન ઉત્પન્ન થવાનું. હવે દોષના અવલોકનમાં આ વાત કેમ લીધી આપણે જરા વિચારવાની જરૂર છે કે એટલો જીવ સરળ છે, અંદરમાં સરળ થઈ ગયો કે મારા દોષ મારે કાઢવા છે, હું સમજું જ નહીં, મારા દોષને સમજી ન શકું તો ટાળી તો કેવી રીતે શકું, એનો અભાવ થાય એનો ઉપાય કેવી રીતે કરી શકું. તો દોષ જોવામાં એક અંતરલક્ષી સરળતા ઉત્પન્ન થઈ છે કે જેને લઈને એ દોષ જોઈને દોષ ટાળવા માંગે છે, દોષ સમજીને એનો અભાવ કરવા, વિનાશ કરવા માંગે છે, નાશ કરવા માંગે છે. એ દોષ જોવા પાછળનો એક હેતુ ઊભો છે. પાછળ દોષ જોવામાં માત્ર દોષ જોવાનું પ્રયોજન નથી પણ દોષ જોવામાં દોષનો નાશ થવાનું પ્રયોજન છે, એવા દ્રષ્ટિકોણથી જે દોષનું અવલોકન કરે છે તે મુમુક્ષુતાનું એક લક્ષણ છે. હવે દોષને જોવા આ દ્રષ્ટિકોણથી, નાશ કરવાના દૃષ્ટિકોણથી, એના બદલે દોષનો જો પક્ષ થાય તો આખી પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ, જો પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ. સવાલ જ છે, પર્યાય બુદ્ધિનો સવાલ. પર્યાય બુદ્ધિ થઈ જાય એમ કહો તો પછી સંસાર માર્ગ છોડી અને મોક્ષ માર્ગમાં આવીને મોક્ષની અભિલાષા રાખવી, એમાં શું થશે? એમાં પર્યાય બુદ્ધિ થશે? મોક્ષની તો ભાવનાવાળો કયો છે મોક્ષો? મોક્ષો કોણ કે મોક્ષની ભાવના હોય તે તો એની વ્યુત્પત્તિ અર્થ છે. પણ એ મુમુક્ષુને એક બીજું પડખું આપવામાં આવે છે. જો ભાઈ, તો અત્યાર સુધી તો પર્યાય બુદ્ધિએ ચાલ્યો અને અનંત સંસારમાં રખડ્યો, હવે સંસાર માર્ગ છોડી અને મોક્ષ માર્ગમાં આવવાની તારી ભાવનાથી, ભલી ભાવના હોવા છતાં પણ પર્યાય દ્રષ્ટિ તો છોડાવવી જ છે તારી. ત્યાં પણ પ્રકરણ પર્યાયનું જ છે. એની સંસાર માર્ગ છોડીને મોક્ષ માર્ગમાં આવવું એ પણ પર્યાયનું પ્રકરણ છે. એટલે પર્યાય વિષયક પ્રયોજન છે ત્યાં પર્યાય દ્રષ્ટિ છોડવાની, પણ છોડવાથી જ એ પ્રયોજનની સિદ્ધિ થાય છે અને ત્યાંથી જ એ પ્રયોજનની શરૂઆત થાય છે, સિદ્ધ થવાની, પ્રયોજન સિદ્ધ થવાની શરૂઆત થાય. એટલે એ પર્યાય દ્રષ્ટિ છોડવા માટે પર્યાય વિષયક નિષેધાત્મક ભાવોના બહુ મોટા આંચકા આપવામાં આવે છે. શું મોટા આંચકા આપવામાં આવે છે? કેવો આંચકો આપે એને? કે તને જે પ્રશસ્ત રાગ થાય છે તે તો આત્માના પરિણામ જ નથી, વિભાવ જાતિના પરિણામ હોવાથી તે પુદ્ગળના પરિણામ છે. શું કહ્યું? પુદ્ગળના પરિણામ છે. વળી શુદ્ધ પરિણામ થાય તો પણ એ દ્રષ્ટિ દેવા જેવો વિષય નહીં હોવાથી એને પણ અમે પરદ્રવ્યમ પરભાવમ હેયમ એ બધું કહીશું. આવા આંચકા તને આપીએ તો પણ તું કઈ મૂંઝાઈ જાતો નહીં, કેમ કે તારી પર્યાય દ્રષ્ટિ છોડાવી છે. આંચકો એટલે ઝાટકો મારવાનો. જેની બહુ સજ્જડ પકડ હોય એને છોડવા માટે જોરથી ધક્કો માર્યા વિના, જોરથી એને છોડાવ્યા વિના એ પકડ કેવી રીતે છૂટે? એટલે એ પ્રકાર દ્રવ્યાનુયોગ સાથે દ્રવ્યાનુયોગના નિરૂપક સિદ્ધાંતો સાથે સુસંગત ન દેખાય એવો થાય છે ક્યારેક, કે જે જીવના પરિણામ છે એને પૂદગળના કેમ કયો છો? એને જીવના વિકારી કયો પણ પૂદગળના શું કરવા કયો છો? અને પર્યાય માત્ર ઉપાધિ નથી એમ કહો, પણ પર્યાયને પરદ્રવ શું કરવા કહો છો? પર ભાવ શું કરવા કહો છો? તો સ્વદ્રવ્ય સ્વભાવ છે. દ્રવ્યાનું યુગથી તમે કેમ આમ દૂર જાઓ છો એવું કોઈને લાગે? ભાઈ, દ્રવ્યાનું યોગનું જ્ઞાન બરાબર છે અને આવી ઉગ્રતા સ્વભાવ દ્રષ્ટિએ આવ્યા વિના પર્યાય દ્રષ્ટિ છૂટવી સંભવિત નથી, અને આવી પર્યાય દ્રષ્ટિની પકડ છોડવા માટે આવી વાત આવે ત્યાં દ્રવ્યાનું યોગનું જ્ઞાન જ્ઞાન કોઈ સંતુલન ખોઈ બેસે છે અને આવી રીતે કોઈ ભાવ ઊભો થાય છે એવું પણ છે ને. ત્યાં આગમનું દ્રવ્યાનું યોગના આગમનું જ્ઞાન, આગમ જ્ઞાન અને અધ્યાત્મ બરાબર સંતુલિત અવસ્થામાં કામ કરે છે. કોઈ પણ જાતનું સંતુલન ગુમાવીને એ પ્રકાર આવતો નથી, તેથી એમાં કોઈ ભય સ્થાન નથી. અહીંયા તો મુમુક્ષુ જીવના પરિણામમાં સ્વચ્છંદ જેવો મહાદોષ અનેક પ્રકારે ઉત્પન્ન થઈ આવે તેથી તેનું વર્ણન છે. કે સ્વપરના સ્વના કે પરના દોષનો પક્ષ થાય ત્યારે જીવ એટલું ભૂલી જાય છે કે પોતાના દોષોનું નિષ્પક્ષપણે મધ્યસ્થ બુદ્ધિએ અવલોકન થવું તેનું નામ મુમુક્ષુતા છે, એ પણ ત્યાં ભૂલી જાય છે. મુમુક્ષુતાને તે ભૂલી જાય છે. તેથી સ્થૂળ સ્વચ્છંદને લીધે પોતાના દોષનો તો પક્ષપાત કરે છે, પણ પોતાને જેના ઉપર મમત્વ હોય તેવા બીજાના દોષના દોષિત ભાવોનું પણ તે સમર્થન કરે છે કે ના ના, એ તો આમ છે ને આવી આ કારણે આમ ને આ કારણે આમ ને અપેક્ષાવાદ લગાવવા લાગી જાય છે. એ બીજાના દોષોનું સમર્થન કરે ત્યારે એમ સમજવું જોઈએ કે ગુણ દ્રષ્ટિ તો સદંતર નાશ પામી છે, અથવા ગુણ દ્રષ્ટિનો તો અહીંયા નામ નિશાન રહ્યું નથી, પણ દોષ દ્રષ્ટિ પાંગરી ગઈ છે, દોષ દ્રષ્ટિ તીવ્ર થઈ છે, ત્યારે જ દોષનું સમર્થન થાય. એને પોતાના દોષ અપક્ષપાત પણ એમ જોવારૂપ મુમુક્ષુતા તો હોય જ ક્યાંથી? અર્થાત ન જ હોય. આવી સ્થિતિમાં સ્વચ્છંદી જીવ શાસ્ત્ર જ્ઞાનની ધારણા વડે અપેક્ષાઓનો વિપરીત ઉપયોગ કરીને પોતાના અથવા જેનો પક્ષ કરવો છે તેવા અન્યના દોષનો પક્ષ કરે છે, તે બુદ્ધિની વક્રતાનું પ્રસિદ્ધ લક્ષણ છે. અને માર્ગનું બળવાન પ્રતિબંધક કારણ છે. એટલે એવી સ્વચ્છંદયુક્ત સ્થિતિમાં અનેક પ્રકારે સૂક્ષ્મ જ્ઞાનમાં શાસ્ત્રની ધારણા થઈ જાય, રહી જાય, તો ત્યાં એ શાસ્ત્ર જ્ઞાનનો ઉપયોગ અપેક્ષા લગાડીને દોષને હળવો કરવો, દોષને ગૌણ કરવો, દોષનું સમર્થન કરવું, એવા એવા પ્રકાર એની અંદર આવી જાય છે. એટલે પોતાના દોષ માટે એવો પ્રકાર કરે, અથવા જેના દોષનું સમર્થન કરવું હોય, જેના દોષને ગોપવવો હોય, ગૌણ કરવો હોય, તેને પણ એ શાસ્ત્ર જ્ઞાનની અપેક્ષાઓથી એ પ્રકારે. સ્થૂળ દ્રષ્ટાંત લઈએ તો એમ કહે છે કે ભાઈ ચક્રવર્તીને પણ આમ હોય છે, જ્ઞાનીને પણ આમ હોય છે, ફલાણું આમ છે, પુરાણ પુરુષોના દાખલા લઈએ. પછી એ કોઈ તને સ્વચ્છંદનો આશ્રય કરાવવા માટે એવી વાત કહી જ નથી. ત્યાં એની શ્રદ્ધા જ્ઞાનનું બળ બળવાનપણું સમજાવવું તો એ સમજવાને બદલે તું એનો આધાર લઈ લે. ચક્રવર્તીને છ ખંડનું રાજ છે, મારી પાસે તો પૂરા છ મકાન પણ નથી, આમાં મારો ક્યાં પરિગ્રહ જાજો છે? તો જે કાંઈ થોડો ઘણો પરિગ્રહ છે એથી શું દોષ થવાનો હતો? એ વાત ખોટી છે. એ પ્રકારે વિચારવા માટે એ વાત નથી, પણ એ શાસ્ત્ર જ્ઞાન છે એને દુરુપયોગ થાય છે, અથવા ત્યાં વક્રબુદ્ધિ કામ કરે છે, અસરળતા ઉત્પન્ન થઈ છે. જેમ પોતાના દોષ જોવા તે સરળતા છે, તેમ પોતાના દોષનું રક્ષણ કરવું તે વક્રતા છે. આમ સામે સામે તે વક્રતાનું પ્રસિદ્ધ લક્ષણ છે અને સન્માર્ગનું બળવાન પ્રતિબંધક કારણ છે. બહુ મોટો પ્રતિબંધ આવે છે. આ લક્ષણ છે એનાથી માર્ગમાં અવરોધ બહુ મોટો ઉત્પન્ન થાય છે. આ પ્રકારને લઈને જીવ માર્ગથી ઘણો દૂર ફેંકાઈ જાય છે. વળી સ્થૂળ સ્વચ્છંદને કારણે જીવ જ્ઞાનીના વચનોમાં પણ શંકા કરવા લાગી જાય છે. એ પણ સ્વચ્છંદનો પ્રકાર છે. જ્ઞાનીના વચનોમાં શંકા થવી, મોટાભાગે તો બાહ્ય દ્રષ્ટિને લીધે જીવને જ્ઞાનીના આચરણમાં શંકા જાય છે. બાહ્ય દ્રષ્ટિ એવી છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ હોય જ્ઞાની તો એના બાહ્યાચરણમાં શંકા થવાના સ્થાનો ઘણા ઉત્પન્ન થાય, કેમ કે ઉદયિત ભાવો પૂર્વકર્મના ઉદયને અનુસરે છે. જ્ઞાનીના પણ ઉદયિત ભાવો તેના પૂર્વે બાંધેલા અજ્ઞાન દશામાં બાંધેલા કર્મો ઉદયમાં આવે છે, એને અનુસરનારા ભાવો છે. આંશિકપણે, સંપૂર્ણપણે નહીં પણ આંશિકપણે. પણ બાહ્ય દ્રષ્ટિવાળાને એ આંશિકપણું કે પૂર્ણપણાનો તો વિચાર કે જ્ઞાન હતું નથી. એટલે બાહ્યાચરણમાં તો એને શંકા જાય છે, પણ સામાન્ય રીતે જ્ઞાનીના વચનો છે તે અનુપયોગ પરિણામે પ્રસિદ્ધ થતા નથી, તેથી તેમાં તો શંકા કર્તવ્ય નથી. શું છે? ઉપયોગથી એ વચન વ્યવહાર કરે છે, અનુપયોગ પરિણામે વચન વ્યવહાર એમનો હોતો નથી, તેથી તેમાં તો શંકા કરવા જેવી નથી. શ્રીમદજી તો 272માં એમ કહે છે કે જેનું સર્વ આચરણ વંદન યોગ્ય છે. જે જ્ઞાની પુરુષો સર્વ આચરણ વંદન યોગ્ય છે તેવા જ્ઞાની પુરુષના આચરણમાં કદાચ શંકા જાય તો મુક્ષુ જીવે કદાચ શંકા ઊભી થાય, એને સંદેહ થઈ આવે તો મુમુક્ષુ જીવે એવી દ્રષ્ટિ અંદરમાં રાખવી, એ વાત બહુ બહુ ઊંડાણથી સમજવા જેવી છે. એમ કરીને પત્ર છોડી દીધો, પત્ર પૂરો કરી નાખ્યો છે. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે, આ તો સિદ્ધાંત છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે, એવા મહાત્મા પુરુષનો મહાપુરુષનો યોગ થતા તેના આચરણ વિશે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે મુમુક્ષુજી વર્તતો હોય અથવા એવી એને પાપ સહેજે થઈ જતા હોય તો મુમુક્ષુએ અંતરદૃષ્ટિમાં કેવી દ્રષ્ટિ રાખવી અંદરમાં એ વાર્તા સમજવા યોગ્ય છે, એનો ગુણગુણો વિચાર કરવા યોગ્ય છે. આ એક એવો નાજુક વિષય છે કે જો જીવ ગળથોલું ખાય તો સત્પુરુષની વિરોધમાં ચાલ્યો જાય, જો એ કાળે એ બચી જાય તો એના ચરણમાં એનો ઉદ્ધાર થઈ જાય. આ બે વાત છે. આ એવો એક નાજુક વિષય છે. અહીંયા આચરણનો વિષય લીધો છે, વચનનો વિષય એટલો બધો નાજુક નથી. હવે વિચારીએ તો વચનનો વિષય એટલો બધો નાજુક નથી, કેમ કે જ્ઞાની કદી અનુપયોગ પરિણામી થઈને વચન વ્યવહાર કરતા નથી, ઉપયોગ રહે છે તેથી, અને એના સમ્યક જ્ઞાનને અનુસરીને વચન વ્યવહાર ચાલતો હોય છે. આચરણની બીજી વાત છે, એટલે ત્યાં તો શંકા કરવા જેવી નથી, છતાં પણ સ્થૂળ સ્વચ્છંદ થઈ જાય છે જ્યારે, ત્યારે કોઈ જીવ એમાં પણ શંકા કરવા લાગી જાય છે, અને કોઈ વાર તો એ સ્થૂળ સ્વચ્છંદને લઈને જ્ઞાનીના વચનો અમુક આચાર્યના શાસ્ત્ર સાથે મેળ ખાતા નથી, એનાથી આમાં ફેર પડી જાય છે તેવું શોધી કાઢીને પોતાની બુદ્ધિને, પોતાની આવી બુદ્ધિને વિશિષ્ટ પ્રકારની પરીક્ષા બુદ્ધિ માટે ખતવવાનો પ્રયાસ કરે છે. હું તો બુદ્ધિવાળો છું, પરીક્ષા કર્યા વિના કંઈ ગમે એનું માની લઉં કે સાંભળી લઉં એમ નથી, એટલે એ પ્રકારમાં ચાલ્યો જાય છે. એટલે સ્થૂળ બુદ્ધિનો વિષય છે.
જય ભગવાન.